આ છે એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો આશાની વાણી. અમારા આજના પ્રસારણમાં તમારો હાર્દિક સ્વાગત છે. આજે તમારા માટે અમે ખૂબ સુંદર સ્વાસ્તિક અને આત્મિક વિચારો લાવ્યા છીએ, પણ તે પહેલા સાંભળો દેવની સ્તુતિમાં આ સુંદર ગીત.
વિશ્વાસ કરી તુજ મુખું શોધના ભાંગે તાતા સાજો કરી તુજ કૃપાએ
અંકમાં આપણે સાંભળીશું એક વાર્તા જે આપણને જીવનની નીતિનો બોધ આપે છે.
શાળાના આચાર્ય શ્રી મહેતા અને બીજા એક ભાઈ શાળાના ક્રીડાંગણ પાસેથી પસાર થઈ રહ્યા હતા. બંને શાળા સંબંધી કંઈક વાત કરતા હતા. એકાએક તેમણે તીણો અને સ્પષ્ટ અવાજ સંભળાયો. અવાજ હતો, નહીં, આટલા મક્કમપણે અને જોરથી મેં કોઈને પણ ના કહેતા સાંભળ્યું નથી. મહેતા સાહેબ સાથે ચાલતા ભાઈએ કહ્યું, રમતગમતના મેદાનમાં ઊભા રહેલા છોકરાઓ તરફ જોતા મહેતા સાહેબ બોલ્યા, આવી રીતે મોટે ભાગે ના કોઈ નથી સાંભળતું. આ છોકરો જે આટલા જોરથી ના કહે છે તે એટલી જ દ્રઢતાથી હા પણ કહી શકે. ભણવા સાથે રમતગમતમાં પણ આ છોકરો સૌથી હોશિયાર છે. મા બાપ વિનાનો આ છોકરો અહીંથી 2 માઇલ દૂર તેના કાકા સાથે રહે છે. રોજ સવારે તે પોતાની સાથે બપોરનું ભોજન લઈ આવે છે. સાંજે શાળા છૂટ્યા પછી તે પોતાના ગરીબ કાકાને મદદરૂપ થવા બહારના પરચુરણ કામ કરી ચાલતો ઘેર જાય છે. ઘેર હોય ત્યારે તે તેના કાકાના ખેતરમાં મહેનત કરતો હોય છે. આવા છોકરા ભાગ્યે જ જોવા મળે છે. હું તેને જોવા ઈચ્છું છું. ચાલો આપણે તેની પાસે જઈએ. એમ કહેતા મહેતા સાહેબ મેદાનના એક દરવાજા તરફ ચાલ્યા. કેટલાક છોકરાઓ ત્યાં કોઈક વિષય પર ચર્ચા કરી રહ્યા હતા. મારે આ બાબતમાં કંઈક કરવાનું નથી. હું જે કોઈ વાત માટે ના કહી દઉં પછી મારે તેની સાથે કંઈ પણ નિસ્બત રહે નહીં. પણ તેમાં તારે આટલા જોરથી બૂમ પાડવાની શી જરૂર હતી? પાસે ઊભેલા છોકરાએ ચીડાઈને કહ્યું. હું ઈચ્છું છું કે અહીં ઊભેલા બધા મારો વિરોધ સાંભળી લે. મને જે અયોગ્ય લાગે છે તે મારાથી નહીં થાય. હું તાળી પીવા માંગતો નથી. તું તો નર્યો વેદ્યો જ રહ્યો. અમસ્તા જ મજાક ખાતર આપણે આ વ્યવસ્થા કરી અને તું રંગમાં ભંગ પાડી રહ્યો છે. મારે કોઈ પણ ખોટું કામ કરવું નથી. મેં તો પહેલેથી જ ના પાડી હતી, અને જો હવે રંગમાં ભંગ પડ્યા જેવું લાગતું હોય તો તે માટે હું જવાબદાર નથી. આનંદ, જરા અહીં આવ, મારે તારે થોડું કામ છે, સાહેબે કહ્યું. આનંદે કહ્યું, હા સાહેબ. એ કહેતા દરવાજા નજીક આવ્યો અને નમ્રતાપૂર્વક મહેતા સાહેબ સામે ઊભો રહ્યો. આનંદ, મેં સાંભળ્યું કે તારા કાકાના આંબાવાડિયામાં ખૂબ જ સારી કેરીઓ થાય છે. શું તેઓ મને કેરીઓ વેચાતી આપે ખરા કે? સાહેબ, મારા કાકાએ કેરીઓ તો વેચી નાખી છે, પણ મારે માટે તેમણે થોડીક રાખી મૂકી છે. સાહેબ, તમે મારી પાસેથી કેરીઓ ખરીદશો? હા, તું કેરીઓ મારે ઘેર લઈ આવજે અને તેની કિંમત લઈ લેજે. મહેતા સાહેબ સાથે આવનાર ભાઈ ટીકી ટીકીને આનંદ તરફ જોઈ રહ્યા હતા. આનંદ ગયો કે તરત તેમણે પોતાની ડાયરીમાં મહેતા સાહેબને પૂછી આનંદના ઘરનું સરનામું લખી લીધું. આનંદને ખ્યાલ ન હતો કે આજે તેનું ભવિષ્ય સુરક્ષિત થયું હતું. મહેતા સાહેબ સાથે આવનાર વ્યક્તિના પરિચયમાં થોડાક વર્ષો પછી તે આવવાનો હતો. આનંદ જ્યારે મોટો થયો ત્યારે તેને એક મોટી ઓફિસમાં ઊંચા પગારની નોકરી મળી. પહેલે જ દિવસે આનંદના સાહેબે તેને કહ્યું, જાણે છે આનંદ, મેં તારી આ જગ્યા ઉપર શા માટે નિમણૂક કરી છે? હું જાણું છું કે તું મક્કમ મનનો છે. જરૂર પડીએ તું મક્કમતાથી અને નિડરપણે ના પણ કહી શકે છે. તને તો યાદ નહીં હોય આનંદ, પણ મેં તને સૌ પ્રથમ ના બોલતો જ સાંભળ્યો હતો. હિંમતના અભાવે ઘણા માણસો તારી જેમ ના કહી શકતા નથી. તેઓ નિર્ભયપણે પોતાનો અભિપ્રાય આપી શકતા નથી, તેથી તેઓ પોતાની મરજી મુજબ વર્તી શકતા નથી. સત્ય ખાતર જેઓ હા કે ના કહેતા ડરતા નથી, તેઓ આગળ જતા મહાપુરુષો બને છે. તો મિત્રો, આજે તમે પણ આ બોધ લઈ લો આ વાર્તાથી કે ના શબ્દ કહેવાથી તમે ડરતા નહીં. જે સાચું હોય તેનો સાથ આપો, અને જે ખોટું હોય તેનો સાથ કદી ના આપો. આ જ અમારી પ્રાર્થના છે.
તો શું તમને આજનો અંક ગમ્યો? આવી જ રીતે દરરોજ અમારો પ્રસારણ સાંભળતા રહો. હવે આપણે હજુ એક સુંદર ગીત સાંભળીશું.
જીવતા ખડખરિયાળ મારા ઉપર છાયા પાર, તારી કૂકથી વાયુ ઝાડ તથા લોહી તેનું ફળ, થાઓ પાપના બેઈલાજ દોષ મટાળો ટાળો કરતા નથી ધન, મારી હોશ નિરંતર હોય મારો આત્મા સદા રોય, તો પણ કેવળ પ્રાયશ્ચિત તારી શકે છે ખચી. ખાલી હાથે આવું છું, ઈમાન પર લાવું છું, નગ્ન હું માંગોલે બાસ, અબળ કરું છું વિશ્વાસ, તારે જરે મને લાવ, તેમાં મને તું જીવન નું અજવાળ, અથવા અંતકાળ, ઊંડું જીવ કાશી ઘર, જો તને ન્યાસ પર જીવતા ખડ કરિયા, મારા ઉપર છાયા પા.
પ્રભુનું વચન તે સત્ય અને શાંતિનો માર્ગ છે. આવો હવે આપણે પ્રભુના વચન ઉપર મનન કરીએ.
હું રાજુ ગાવિત ગુજરાતીમાં તમારા સુધી દેવનું વચન પહોંચાડનાર આજે ફરી એકવારે ઈસુ ખ્રિસ્તના નામમાં હું દરેકનું સ્વાગત કરું છું. સભા શિક્ષક તેનો ત્રીજો અધ્યાય અને 1-3 કલમમાં લખેલું છે કે પૃથ્વી ઉપર દરેક બાબતને માટે ઋતુ અને દરેક પ્રયોજનને માટે વખત હોય છે. જન્મવાનો વખત આ પૃથ્વી પર જેટલા પણ જીવજંતુઓ છે અને જન્મ લે છે, ઉદાહરણ તરીકે મનુષ્ય જન્મ લે છે, ત્યારે ઘણો આનંદ થાય છે. તેનું નામ આ પૃથ્વી ઉપર મૂકવામાં આવે છે અને તે નામ પરથી તે ચાલે છે. પ્રાણીઓમાં ઘણા પ્રાણીઓ જન્મે છે, પશુઓ પ્રજનન કરે છે, એવી રીતે દરેક વસ્તુને માટે વખત ઠરાવવામાં આવ્યો છે અને એક દિવસ તે જન્મ લેનાર વ્યક્તિ અથવા પ્રાણી તેમજ પશુ આ સર્વનો સમય પૂરો થવાનો છે અને મરણ પામશે. આમ કરતાં કરતાં આ પૃથ્વી પર જેટલી નિર્જીવ વસ્તુઓ છે તેટલી સગળી વસ્તુઓને સમય અપાયેલો છે અને આજનો જે સમય આપણને મળેલો છે તે દેવના તરફથી છે. દરેક સમય દેવનો છે અને આ સમયને આપણે સદુપયોગ કરીએ. જે સમય આપણને મળેલો છે તે સમયમાં આપણે શું કામ કરી ગયા તેનો હિસાબ આપવો પડશે. સમયનો સદુપયોગ કરવું તથા તેની મજમાપ કરવી એ કઠણ બાબત છે. આપણું જીવન એ વ્યર્થતામાં લઈ જવા માટે નહીં, પણ તેમાં મળેલા સમયની કિંમત આપણે સમજી લેવી. જે માણસ સમયને કામ કરવાનો દિવસ સમજીને તે સમયનો સદુપયોગ કરે છે તે પોતાના મહલમાં તથા અમરત્વપણાના જીવનમાં લાયકીનો બનાવે છે અને આ પૃથ્વી પર જન્મ્યો તે સારું થયો એવું સમજશે. આપણા જીવનમાં જેટલો સમય આપણને વ્યર્થતામાં ગુમાવવું પડે છે તેટલો સમય આપણે દેવના કાર્ય માટે વાપરવું. ગુમાવી નાખેલો સમય ફરીથી આપણે મેળવી શકતા નથી. આપણે એક ક્ષણને પણ પાછા બોલાવી શકતા નથી. સમયનો સદુપયોગ આપણે એક કાર્યથી કરી શકીએ છીએ અને તે એટલે સમય આપણા જીવનમાં બચેલો છે તેનો આપણે આપણા દેવના કાર્યમાં વધારે ને વધારે ઉપયોગ કરવો. દેવના મહાન તારણ સંગાથે તેની યોજનામાં આ પણ આપણને ભાગીદાર બનાવીએ છે. એપેસીઓનો પત્ર પાંચમો અધ્યાય અને 16માં લખવામાં આવ્યું છે, સમયનો સદુપયોગ કરો, કેમ કે દહાડા ભૂંડા છે. આ પૃથ્વી પર મનુષ્યને મનુષ્ય કોઈ પણ કાર્ય માટે કામ સપશે અથવા કઈ કાર્ય માટે તેને બંધનમાં નાખશે, પણ મનુષ્યને તેને મળેલા સમયનો યોગ્ય ઉપયોગ કરવા માટે કહેનાર કંઈ નથી. જે માણસ દેવના કાર્યને માટે સમય કાઢે છે અને તેને મળેલા સમયમાં તે સારા એવા કાર્યમાં સમયનો ઉપયોગ કરે છે, તેનો સ્વભાવ બદલાય છે અને તે દેવ પર વધારે વિશ્વાસ કરવા માંડે છે અને તે સ્વર્ગીય રાજઘરણાનો તે સભાસદ બને છે. સ્વર્ગીય સમ્રાટનો તે બાળક બને છે અને તેને દેવના દૂતની સમાન ગણવામાં આવે છે. આજે આપણને જે સમય મળે છે, આ સમયમાં આપણે દેવના કાર્યને માટે સમય કાઢીએ. આ જગતમાં પૈસા, સંપત્તિ અથવા નોકરી આ છે જ, પણ આપણા આત્મા માટે હંમેશા દેવની વાણીથી કાર્ય થાય એવું મહાન કાર્ય આપણે કરીએ. જેઓને સમય મળેલો છે અને આ સમયમાં વ્યક્તિગત રીતે દેવની સેવા કરવી એ તેમનું કર્તવ્ય છે, કારણ કે પૈસા, સંપત્તિ, નોકરી આ સગળું દેવની સેવાની જગ્યા લઈ શકતું નથી. આપણે સૈનિક વિશે સાંભળીએ છીએ, સૈનિકને બોલાવવામાં આવે છે, તે ના પાડી શકતો નથી, પણ હંમેશા તૈયાર રહે છે. કોઈ પણ સમયે તે હંમેશા તત્પર રહે છે. તેમ આપણે દેવના સૈનિક તરીકે દેવની સેવા માટે તૈયાર રહીએ. અત્યારે તમને તથા મને આ સમયમાં કોઈ પણ ગરજવંત વ્યક્તિને બે બોલ બોલવાની જે સંધિ મળેલી છે, તે એકાદ સમય નહીં પણ આવી શકે. દેવ તે માણસને બોલાવી શકે છે. લુક તેનો 12મો અધ્યાય અને 20માં આપણને જોવા મળે છે, જે શ્રીમંત પાસે સગળાવાના હતા અને તેના જીવનની અંદર એક શ્રીમંત ધરાવતો હતો અને તેની જે સંપત્તિ હતી તે સંપત્તિ પર તે ગર્વ રાખતો હતો. પરંતુ તે જ રાત્રે પરમેશ્વર તેની સંગાતે વાત કરે છે અને પરમેશ્વર તેને કહે છે, આજ રાત્રે તારો જીવ લઈ લેવામાં આવશે. જો વ્યક્તિ દેવની સેવા માટે તૈયાર નથી તો દેવના ન્યાયના સમયમાં તે શું જવાબ આપશે? આપણા જીવનમાં મળેલો સમયનો સદુપયોગ આજે જ કરો. સભા શિક્ષક તેનો 9મો અધ્યાય અને 12માં લખવામાં આવી છે, મનુષ્ય પોતાનો સમય જાણતો નથી, કેમ કે જેમ માછલા ક્રૂર જાળમાં સપડાઈ જાય છે અને જેમ પક્ષીઓ ફાંદાઓમાં ફસાય છે, તેમ જ ભૂંડા સમય માણસો ઉપર એકાએક આવી પડે છે અને તેમને ફસાવે છે. મનુષ્યના જીવનમાં પસાર થનાર સમયની મનુષ્યને જાણ રહેતી નથી. આજના દિવસો એવા બધા જ દિવસો આવશે એવું તેને લાગે છે અને તેના પર એકાએકી ભૂંડો સમય આવી પડે છે ત્યારે તે વીતેલા સમયને યાદ કરે છે. પણ શું ફાયદો? આજે આપણા જીવનની અંદર જે સારો સમય છે, જે આનંદનો સમય છે, જે ખુશીનો સમય છે, જે શાંતિનો સમય છે, તે સમય આજે આપણે પરમેશ્વરને આપીએ. પરમેશ્વરની શાંતિ, પરમેશ્વરનો આનંદ અને પરમેશ્વરનો એક સારો સમય પરમેશ્વર આપણા જીવનની અંદર તે પૂરો પાડશે. એટલા માટે આજે આપણને જે સમય મળે છે તે સમય આજે કિંમતી છે એમ આપણે જાણીને પરમેશ્વરના કાર્યને માટે આ સમયને આપણે વેડફીએ અથવા પરમેશ્વરના કાર્યને માટે આ સમયનો આપણે ઉપયોગ કરીએ અને એનો લાભ આપણને એક દિવસ જરૂર થશે. આજના વચન થકી પરમેશ્વર આપ સર્વને આશીર્વાદ આપો. આ સમયે આપણે પ્રાર્થના કરીએ, આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કરનાર પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આજનો સમય અમારા જીવનમાં જડી આપ્યો કે પ્રભુ તમારા વચન અમારા આજે હૃદય લગી તમે પહોંચાડ્યો. અમને જે સમય મળે છે પ્રભુ, એ સમય આજે તમારા તરફથી છે, પરંતુ પ્રભુ આજે આ સમયનો અમે કદર કરી ના હોય, પરંતુ આજે અમે નિર્ણય લઈએ કે ખરેખર જે સમય મળે છે તે સમય પ્રભુ અમે તમારા કાર્યને માટે વાપરીએ પ્રભુ. અમે અમારા જીવનને સમર્પિત કરીએ કે પ્રભુ હંમેશા માટે અમે તમારા માર્ગમાં રહીને જીવન જીવનારા બાળકો બનીએ, એવું તમે થવા દો. અને પ્રભુ ફરી એકવાર અમે અમારા જીવનને તમારા હાથમાં સમર્પિત કરીએ છીએ. શુદ્ધ પવિત્ર જીવન જીવવા માટે મદદ કરો. પ્રાર્થના ઈશ્વર પ્રભુ તમારા પવિત્ર એવા નામમાં માગીએ છીએ. આમેન.
રે સુદયા
સરનામું હજી એક વાર સાંભળો લેશો. એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો, પોસ્ટબોક્સ નંબર 1446, સેલેસબરી પાર્ક, પુણે 411037. આ સાથે અમારો આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ સમયે આજ મીટર બેન્ડ પર. ત્યાર સુધી પ્રભુ તમારી સાથે રહે.